એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જેણે ખરેખર સાહિત્ય જગતમાં હલચલ મચાવી દીધી. પુલિત્ઝર પુરસ્કાર વિજેતા વિયેત થાન ગુયેન કૃત ધ સિમ્પથાઇઝર.
હા, બિલકુલ. આ પુસ્તક એવું છે ને કે એકવાર વાંચો પછી એના પાત્રો, એની દુનિયા એ મનમાંથી જલ્દી જાય નહીં. અને લેખક પોતે વિયેત થાન ગુયેન, એમનો અનુભવ આમાં ભળેલો છે.
બરાબર. એ પોતે 1975માં સાયગોનના પતન પછી શરણાર્થી તરીકે અમેરિકા ગયેલા, એટલે પેલો વિસ્થાપનનો અનુભવ, સાંસ્કૃતિક આઘાત, એ બધું એમના લેખનમાં ઉતરી આવ્યું છે.
એકદમ. જાણે પાને પાને એમના અંગત અનુભવોની છાપ દેખાય. એમનો ઉદ્દેશ્ય પણ સ્પષ્ટ છે. જેમના અવાજ દબાવી દેવાયા છે, જેમના ઇતિહાસ બીજાએ લખ્યા છે, એમને વાચા આપવી.
હા, અને એમની પેલી વાત બહુ મહત્વની છે કે યુદ્ધ બે વાર લડાય છે. એક તો હથિયારોથી યુદ્ધભૂમિ પર,
અને બીજું સ્મૃતિમાં, શબ્દોથી.
બરાબર. ધ સિમ્પથાઇઝર એ બીજા પ્રકારના યુદ્ધનું, શબ્દોના યુદ્ધનું જબરદસ્ત ઉદાહરણ છે.
અને આ કોઈ સામાન્ય યુદ્ધ કથા નથી. 2015માં આવી અને તરત જ ધ્યાનમાં આવી ગઈ. પુલિત્ઝર મળ્યો એમને એમ નહીં. એમાં જાસૂસી છે, ઇતિહાસ છે, ફિલોસોફી છે.
અને પાછી મેટાફિક્શન પણ છે, મતલબ કે વાર્તા કહેવાની પ્રક્રિયા પર જ સવાલ ઉઠાવે છે.
હા, ઓળખની જટિલતા, યાદોનું રાજકારણ, પશ્ચિમી દ્રષ્ટિકોણ, આ બધું જ. જાણે બહુ બધા અરીસાઓવાળા રૂમમાં આપણે ફરતા હોઈએ.
તો ચાલો આ અરીસાવાળા રૂમમાં જરા અંદર જઈએ. આપણે આ નવલકથાની કથા, એના જટિલ પાત્રો, મુખ્ય ઘટનાઓ અને એના ઊંડા સંદેશાઓ સમજવાની કોશિશ કરીએ. અને પેલો મોટો સવાલ, શું કોઈ વ્યક્તિ બધા તરફ સહાનુભૂતિ રાખી શકે? શું એ શક્ય છે?
શરૂઆત જ જો એક કબૂલાત નામો. આપણો વાર્તાકાર, જેનું નામ આપણે જાણતા નથી, એ વિયેતનામના એક પુનઃશિક્ષણ શિબિરમાંથી આ બધું લખી રહ્યો છે.
આ પુનઃશિક્ષણ શિબિર એટલે યુદ્ધ પછી સામ્યવાદી સરકારે બનાવેલી જગ્યાઓ, જ્યાં જૂના શાસનના લોકોને નવા વિચારો શીખવા રાખતા, ઘણીવાર ત્રાસ ગુજારવાનું કેન્દ્ર બની જતી.
અને આપણો વાર્તાકાર પોતે જ કેવો છે? ફ્રેન્ચ પાદરી પિતા, ગરીબ વિયેતનામી માતા, એટલે એ બે લોહી અને બે મનવાળો માણસ.
અમેરિકામાં ભણેલો, અંગ્રેજી ફટકાળ બોલે, પશ્ચિમી સંસ્કૃતિ સમજે, પણ અંદરખાનેથી ઉત્તર વિયેતનામનો જાસૂસ.
અને કામ શું કરે છે? દક્ષિણ વિયેતનામી સેનામાં કેપ્ટન તરીકે? આજ તો વિરોધાભાસ છે.
એનું મિશન પણ ત્યાંથી જ શરૂ થાય છે. એપ્રિલ 1975, સાયગોન પડી રહ્યું છે, અંધાધૂંધી છે. એણે પોતાના ઉપરી અધિકારી, એક જનરલને, જે ભ્રષ્ટ છે પણ દેશભક્ત,
એમ માને છે પોતે.
હા, એમ માને છે. એની સાથે અમેરિકા ભાગી જવાનું છે અને પછી ત્યાં લોસ એન્જલસમાં વસેલા વિયેતનામી શરણાર્થીઓ વચ્ચે રહીને જાસૂસી કરવાની છે.
અને અહીંથી એનો અંદરનો સંઘર્ષ શરૂ થાય છે. દ્વૈત. એ દરેક મુદ્દાને બંને બાજુથી જોઈ શકે છે. દરેક માટે એને સહાનુભૂતિ છે, સિમ્પથી.
આ જ નવલકથાનું શીર્ષક છે, ધ સિમ્પથાઇઝર.
બરાબર. પણ આ સહાનુભૂતિ જેને ક્યાંયનો નથી રહેવા દેતી. પૂર્વ પશ્ચિમ, મૂડીવાદ સામ્યવાદ, મિત્રતા ફરજ, આ બધાની વચ્ચે પીસાય છે.
એટલે પ્રશ્ન એ થાય કે આ સહાનુભૂતિ એની તાકાત છે કે નબળાઈ? મને લાગે છે આખી નવલકથા આ જ પ્રશ્નની આસપાસ ફરે છે.
અને નૈતિક પ્રશ્નો પણ ઊભા થાય છે. સતત જૂઠ, છેતરપિંડી, હિંસા, આ બધાની વચ્ચે શું નૈતિકતા જાળવી શકાય? શું ક્રાંતિ પોતે એટલી જ ક્રૂર નથી બની જતી જેટલી પેલી સિસ્ટમ હતી જેને ઉથલાવવાની હતી?
આ બધામાં એકલો નથી, એના બે મિત્રો છે, એના બાળપણના મિત્રો. એક તો પેલો જનરલ જેના માટે એ કામ કરે છે,
જે અમેરિકા જઈને પણ પાછું વિયેતનામ જીતવાના સપના જુએ છે. દારૂની દુકાન ચલાવે છે લોસ એન્જલસમાં, પણ મનમાં તો હજી એ જનરલ જ છે,
ભૂતકાળનો કેદી.
બિલકુલ. અને બીજો મિત્ર છે બોન. એ વાર્તાકારનો જાણે લોહીનો ભાઈ, પણ એ પ્રખર સામ્યવાદી વિરોધી, એકદમ ઘાતક.
અને એની ટ્રેજેડી તો સાયગોન છૂટતી વખતે જ શરૂ થાય છે. એરપોર્ટ પર ગોળીબારમાં એની પત્ની અને બાળક માર્યા જાય છે.
હા, અને એ પછી બોન જાણે જીવતી લાશ બની જાય છે. ફક્ત બદલો લેવાની આગ એનામાં બચે છે. એના માટે દુનિયા કાળી અને ધોળી છે, વચ્ચે કશું નહીં. શુદ્ધ લાગણી, શુદ્ધ વફાદારી, શુદ્ધ નફરત.
અને ત્રીજો મિત્ર
માન,
જે વિયેતનામમાં છે, પડદા પાછળનો ખેલાડી.
હા, માન એ વાર્તાકારનો બૌદ્ધિક સાથી, જેણે એને ક્રાંતિમાં સામેલ કર્યો, એ જેનો હેન્ડલર છે, સાંકેતિક પત્રોથી માર્ગદર્શન આપે છે.
એટલે આ ત્રણ મિત્રો, એક જાસૂસ, એક હત્યારો અને એક ક્રાંતિકારી માસ્ટરમાઇન્ડ, એમની મિત્રતા પોતે જ વિયેતનામના ભાગલાનું, એક ગૃહયુદ્ધનું એક નાનું સ્વરૂપ છે. કેટલી કરુણતા!
હવે વાર્તાકારની પોતાની સફર જોઈએ. એનું નામ નથી આપ્યું લેખકે, કદાચ એટલે કે કોઈ એક વ્યક્તિ નથી, પણ એક આખા વિભાજિત રાષ્ટ્રનો, પૂર્વ પશ્ચિમ વચ્ચે ફસાયેલા માણસનો અવાજ છે.
એની બેમનવાળી સ્થિતિ એની ઓળખ પણ છે ને શાપ પણ.
હા,
એ બહુ સારો નિરીક્ષક છે, એટલે જ સારો જાસૂસ બની શકે. પણ એ જ ગુણ એને સતત વિશ્લેષણ કરવા મજબૂર કરે છે. એ કોઈ એક પક્ષે પૂરો જોડાઈ નથી શકતો.
અમેરિકામાં એ મિશન માટે જાય છે, પણ ધીમે ધીમે નૈતિક રીતે લપસતો જાય છે. પોતાની ઓળખ છુપાવવા, જનરલનો ભરોસો જીતવા, માનના આદેશ માનવા, એને એવા કામ કરવા પડે છે જે એના આત્માને ડંખે છે.
હત્યાનું કાવતરું કરવું, પોતાના જ મિત્રનો ઉપયોગ કરવો, આ બધું એની ક્રાંતિ માટેની શ્રદ્ધાને પણ હલાવી દે છે. પેલો સવાલ પાછો આવે, શું સાધ્ય માટે કોઈ પણ સાધન વાપરી શકાય?
એમાં એ પેલો હોલિવૂડવાળો કિસ્સો તો બહુ જ રસપ્રદ છે. એક મોટી ફિલ્મ બની રહી છે વિયેતનામ યુદ્ધ પર, નામ છે ધ હેમ્લેટ. કટાક્ષ જુઓ.
હા, ધ હેમ્લેટ, એમાં એને સલાહકાર તરીકે રાખે છે,
અને ત્યાં એને અમેરિકન સંસ્કૃતિની પૂર્વ વિશેની જે ધારણાઓ છે, પેલું ઓરિએન્ટલિઝમ જેને કહેવાય, એનો સીધો અનુભવ થાય છે. બધું કેવું વિચિત્ર, રોમેન્ટિક, પણ ઉપર છલ્લું અને ઘણીવાર અપમાનજનક.
આ ઓરિએન્ટલિઝમનો મુદ્દો ગુયન બહુ સચોટ રીતે પકડે છે. પેલું ફિલ્મ ડાયરેક્ટર, જે પોતાને ઓથર સમજે છે, એ પ્રામાણિકતાની વાતો કરે છે, પણ કોઈ સાચા વિયેતનામી અનુભવને સમજવા જ નથી માંગતો.
વિયેતનામી પાત્રો કેવા બતાવે? કાં તો બિચારા, મૂંગા પીડિતો, અથવા ક્રૂર દુશ્મનો. આપણો વાર્તાકાર જ્યારે કંઈક ઊંડાણ ઉમેરવાની કોશિશ કરે તો એની વાત હસી કાઢે.
આ આખો ભાગ એ વાત પર જબરદસ્ત કટાક્ષ છે કે પશ્ચિમ, ખાસ કરીને હોલિવૂડ, કેવી રીતે બીજાની વાર્તાઓને પોતાના રંગીન ચશ્મા પહેરીને જુએ છે. ગુયેન એ જ પૂછે છે, વાર્તા કોણ કહે છે, એનું મહત્વ કેમ છે?
અને એ પ્રકરણનો અંત પણ જુઓ, કાળો રમૂજ અને ટ્રેજેડી. વાર્તાકાર પેલા ડિરેક્ટરને ઉશ્કેરે છે કે સાચા વિસ્ફોટકો વાપરો, વધુ વાસ્તવિક લાગશે.
અને પછી
ભયાનક અકસ્માત થાય છે, જેમાં વાર્તાકાર પોતે જ ખરાબ રીતે ઘવાય છે.
જાણે વાસ્તવિકતાની નકલ કરવા જતા વાસ્તવિકતાએ જ તમાચો માર્યો. આખી નવલકથામાં આવો કાળો રમૂજ ઘણો છે. ગંભીર વાતની ભયાનકતા ઓછી કર્યા વગર એની વિચિત્રતા બતાવે છે.
આ બધા પછી અંતે જ્યારે પકડાય છે અને પુનઃશિક્ષણ શિબિરમાં જાય છે, ત્યાં એની અસલી કસોટી થાય છે. અકલ્પનીય ત્રાસ, શારીરિક, માનસિક.
અને સૌથી મોટો આઘાત જ્યારે એને ખબર પડે છે કે એનો મુખ્ય ત્રાસ આપનાર એ શિબિરનું કમાન્ડન્ટ બીજું કોઈ નહીં પણ એનો જ મિત્ર માન છે.
માન, જેનો માર્ગદર્શક હતો.
આ વિશ્વાસઘાત તો એના અસ્તિત્વના મૂળિયા હલાવી દે.
અને માનનો લોજિક જુઓ. એ કહે છે કે વાર્તાકાર પશ્ચિમી પ્રભાવ અને એના બે મનને લીધે બગડી ગયો છે, એટલે આ ત્રાસ એને શુદ્ધ કરવા માટે જરૂરી છે, ક્રાંતિનું અંતિમ સત્ય સમજાવવા માટે.
અને શું છે એ અંતિમ સત્ય?
કે અંતિમ મૂલ્ય કોઈ વિચારધારા, સ્વતંત્રતા કે માનવતા નથી, પણ કંઈ નહીં છે, નથિંગનેસ. વ્યક્તિનું સમૂહ સામે કોઈ મૂલ્ય નથી. આ ભયાનક વાત છે.
આ કંઈ નહીંનો વિચાર તો ખરેખર અંધકારમય છે. જાણે બધી જ વિચારધારાઓ અંતે તો પોકળ છે. ત્રાસ સહન કરીને ઊંઘ વગર વાર્તાકાર ભાંગી પડે છે. પેલી અરીસાવાળી ક્ષણ.
હા, જ્યારે એ અરીસામાં જુએ છે અને ચીસ પાડી ઉઠે છે, કારણ કે એ પોતાને ઓળખી નથી શકતો. એની ઓળખના સંપૂર્ણ વિઘટનની પળ છે.
અને ત્યારે આપણને કદાચ સમજાય કે આ આખી નવલકથા, આ કબૂલાત, એ કદાચ એ ત્રાસનું જ પરિણામ છે. એટલે એ અવિશ્વસનીય વાર્તાકાર છે. શું એ સાચું બોલે છે કે ત્રાસ આપનારા જે લખાવવા માંગતા હતા એ લખી રહ્યો છે?
આ પ્રશ્ન છેલ્લે સુધી રહે છે.
બીજા પાત્રોમાં પેલો જનરલ તો અમેરિકામાં દારૂની દુકાન ચલાવરે છે, પણ સપના જૂના જ સેવે છે, એ બદલાતો નથી.
જ્યારે બોન એ વફાદારી અને બદલાનું પ્રતીક, એ વાર્તાકાર પર પૂરો ભરોસો રાખે છે, જે વાર્તાકારના વિશ્વાસઘાતને વધુ કરુણ બનાવે છે.
અને પેલી ઘટના
જ્યારે વાર્તાકારને જનરલના સંગઠનમાં કોઈ જાસૂસ છે એવી શંકા જાય છે, અને એને એ જાસૂસને પેલા ક્રેપ્યુલન્ટ મેજરને ખતમ કરવાનો ઓર્ડર મળે છે.
હા, અને એ પોતે નથી કરી શકતો એટલે ફરી પાછો બોન્ડનો ઉપયોગ કરે છે. બોન્ડના દુઃખ અને બદલાની ભાવનાને ભડકાવીને એ હત્યા બોન્ડ પાસે કરાવે છે. વાર્તાકારનું નૈતિક પતન અહીં વધુ ઊંડું બને છે.
બોન્ડ ખરેખર યુદ્ધની સામાન્ય માણસ પર જે અસર થાય છે એની જે કિંમત ચૂકવવી પડે છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે.
અને માન, જે શરૂઆતમાં આદર્શવાદી લાગેલો, તે અંતે વિચારધારાના નામે થતી ક્રૂરતાનું પ્રતીક બની જાય છે. જાણે ક્રાંતિ પોતાના જ સંતાનોને ખાઈ રહી છે.
ઘટનાક્રમ પર એક નજર નાખીએ તો સાયગોનનું પતન, અમેરિકા પલાયણ, બોન્ડના પરિવારનું મૃત્યુ, પછી લોસ એન્જલસમાં જીવન, જાસૂસી, જનરલની યોજનાઓ,
પછી પેલો હોલિવૂડનો કિસ્સો, અકસ્માત, પછી ક્રેપ્યુલન્ટ મેજરની હત્યા,
પછી જનરલની નિષ્ફળ યોજનામાં વાર્તાકાર અને બોન્ડનું જોડાવું, થાઈલેન્ડ જવું, વિયેતનામમાં પકડાઈ જવું જે માનની જાળ હતી,
અને અંતે પુનઃશિક્ષણ શિબિર, ત્રાસ, માનનો ખુલાસો અને વાર્તાકારનું ભાંગી પડવું.
અંતે જ્યારે કબૂલાત લખી આપે છે જાસૂસીની નહીં પણ સહાનુભૂતિ આખવાના ગુનાની, ત્યારે એને અને બોન્ડને છોડી દેવાય છે.
હા, એક નાનકડી હોડીમાં બેસાડીને દરિયામાં તરતા મૂકી દેવાય છે. ફરી પાછા શરણાર્થી, જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પાછા. એક વર્તુળ પૂરું થયું
અને નવલકથાનો અંત. પેલી હોડીમાં બીજા લોકોની ચીસો સંભળાય છે અને વાર્તાકાર કહે છે, આપણે જીવીશું.
વી વિલ લિવ. આ કોઈ જીતની ઘોષણા નથી, પણ જાણે અર્થહીનતા સામે ટકી રહેવાની એક કાચી જીદ છે. આશા છે કે ખાલી શ્વાસ લેવાની મજબૂરી એ લેખક આપણા પર છોડે છે.
આખી નવલકથા ખરેખર ઘણા વિચારો આપે છે. પહેલું તો ઓળખની જટિલતા. શું ઓળખ કાયમી હોય છે કે સંજોગો પ્રમાણે બદલાય છે?
ખાસ કરીને જે લોકો બે સંસ્કૃતિઓ, બે દેશો, બે વિચારધારાઓ વચ્ચે જીવે છે એમના માટે આ કેટલું સાચું છે?
બીજો મુદ્દો, સ્મૃતિ અને ઇતિહાસ કોણ લખે છે? જે સત્તામાં હોય એ ભૂતકાળને પોતાની રીતે રજૂ કરે. હોલિવૂડનું ઉદાહરણ એ જ બતાવે છે.
વિયેતનામીઓને પોતાની વાત કહેવાનો મોકો જ ન મળ્યો. આ નવલકથા એ અવાજ પાછો આપવાનો પ્રયત્ન છે. શું આપણે બીજાની વાત એમના જ શબ્દોમાં સાંભળવા તૈયાર છીએ? આ સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે.
અને પેલી વિચારધારાઓની નિષ્ફળતા. પુસ્તક કોઈ એકનો પક્ષ નથી લેતું. મૂડીવાદ અને સામ્યવાદ બંનેની અમાનવીય બાજુ બતાવે છે.
બંને અંતે તો વ્યક્તિને કચડી નાખતી સિસ્ટમ બની જાય છે. એટલે સવાલ થાય કે શું કોઈ પણ વિચારધારા જ્યારે કટ્ટર બને ત્યારે માનવતાથી મોટી થઈ જાય છે?
અને વફાદારી અને વિશ્વાસઘાત. વાર્તાકાર સતત વિશ્વાસઘાત કરે છે, મિત્રોનો, ઉપરીનો, પોતાના આદર્શોનો પણ કદાચ. છતાં અંતે પેલો બોન્ડ સાથેનો તૂટેલો સંબંધ જ કદાચ એકમાત્ર સત્ય જેવો લાગે છે.
હા, કદાચ અંગત સંબંધો વિચારધારા કરતા વધુ ટકી રહે છે, ભલે ગમે તેટલા ગવાયા હોય.
પુસ્તકની ભાષા અને શૈલી પણ કમાલ છે. બુદ્ધિશાળી, વ્યંગાત્મક, ક્યારેક કવિતા જેવી. પેલો કાળો રમૂજ, હસવું ન આવે પણ અંદરથી હચમચી જવાય.
અને પેલું કબૂલાતનામાનું માળખું, અવિશ્વસનીય વાર્તાકાર, એ વાચકને સતત વિચારતો રાખે છે.
ખરેખર ધ સિમ્પથાઇઝર માત્ર એક વાર્તા નથી, એક અનુભવ છે. સહાનુભૂતિની કિંમત શું છે, ઓળખ કેટલી જટિલ છે, ઇતિહાસ કોણ લખે છે, આ બધું વિચારવા મજબૂર કરે છે.
અને કદાચ એ યાદ અપાવે છે કે યુદ્ધ ખાલી સરહદ પર નથી રડાતું, માણસના મનમાં પણ લડાય છે અને એના ઘા બહુ લાંબો સમય રહે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.